જોઈએ તો તત્વ પરિપૂર્ણ અને અખંડ છે. પૂર્ણને જોવા આપણી પાસે પ્રજ્ઞા જોઈએ, માત્ર બુદ્ધિથી પૂર્ણ નહીં જોવાય, પૂરેપૂરો આવિર્ભાવ થાય એ પૂર્ણતા છે. આપણે વિભાગને જોવો નથી, આખી વસ્તુ સળંગ છે, સાથે છે અને સર્વપ્રકારથી તે છે. તમે તેનો કોઈ પણ એક ભાગ જોશો તો તે વાત અધૂરી છે. એક માણસ ઇતિહાસ લખવા બેઠો હતો, બહાર અવાજ સાંભળ્યો. કોઈએ એમ કહ્યું કે રસ્તામાં ઝઘડો થઈ રહ્યો છે, 500 માણસો ભેગા થયા છે અને મારામારી થાય તો ઘણા માણસો મરી જાય. એટલામાં ત્યાં બીજો માણસ આવ્યો, તેને પણ પૂછ્યું કે ત્યાં શું થયું છે તો કહે અંદર 10-12 માણસો બાકડી રહ્યા છે અને એકબીજાને સમજાવવાની કોશિશ કરે છે. ત્યાં ત્રીજો માણસ આવ્યો, તેને પણ પૂછ્યું તો કહે ત્યાં 2 જણા છે, કંઈક લેવડદેવની ચર્ચા ચાલી રહી છે અને એકમેકનો હિસાબ પતાવવા કોશિશ કરે છે. ઇતિહાસ લખવા બેસનાર ભાઈ, મારો ઇતિહાસ સાચો ક્યાંથી હોય?
નરસિંહ મહેતાએ કહ્યું, દીઠો મે પૂરો દીઠો, અધૂરો અપૂર્ણ કે ખંડિત નહીં પણ અખંડપણે મેં એને જોયો અને મારા મનનું સમાધાન થઈ ગયું. જ્યાં સુધી આપણા મનમાં પૂરેપૂરું સમાધાન થતું નથી ત્યાં સુધી તત્વનું પૂરું દર્શન થયું છે એમ કહેવાશે નહીં. 132મી ગાથાથી કેટલાક મૌલિક સિદ્ધાંતો પરમ કૃપાળુ દેવને સ્પષ્ટ કરવા છે. એવો કહે છે કે નહીં, નિશ્ચય એકાંત્યામાં નથી કહે. આ આત્મસિદ્ધિ શાસ્ત્રમાં અમારા પ્રતિપાદનમાં અમારી પ્રણમાં એકાંત નિશ્ચયને કહ્યો નથી. નહીં શબ્દ પહેલા મૂક્યો. નહીં શબ્દથી એમ કહેવું છે કે નિશ્ચય નામનો નહીં, નહીં નિશ્ચય એટલે નિશ્ચય નહીં, આમાં એકાંતથી કહ્યો નથી. એ જ ધર્મથી મોક્ષ છે, હું છો મોક્ષ સ્વરૂપ એમ નિશ્ચયની વાત કરી શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ધન ચિદાનંદ સુખધામ, આ પણ નિશ્ચયની વાત. તું અકર્તા છો એ પણ નિશ્ચયની વાત. સર્વ જીવ છે સિદ્ધ સમ, આ પણ આ સ્ટેટમેન્ટ છે, આ વર્ણન છે, આ હકીકત છે. જે બિના છે તે બિના અમે તમને કીધી, પણ આટલા માત્રથી જો એમ માની લો કે હું પૂર્ણ છું, હું બુદ્ધ છું, હું શુદ્ધ છું, હું અકર્તા છું અને અભોક્તા છું, હવે મારે કંઈ કરવાની જરૂર નથી, કંઈ જ કરવાનું રહેતું નથી, તે બરાબર નથી. એટલા માટે બીજા ઠેકાણે સ્પષ્ટતા કરી કે છૂટે દેહા ધ્યાસ તો નહીં કરતા તું કર્મ, આ વ્યવહાર તું કર્મનો કરતા નથી અને કર્મનો ભોગતા પણ નથી. એટલે આત્મા કર્મનો કરતા કે ભોગતા નથી. પણ ક્યારે તું શબ્દ વચમાં આવે છે છૂટે દેહા ધ્યાસ તો, આ તો વ્યવહાર નહીં ની વાત છે, કરે છે તું કર્મનો કરતા કે ભોગતા નથી એમ બોલે એટલે કામ થઈ ગયું. ના, એના માટે એક કસોટી આપી. કઈ કસોટી? છૂટે દેહા ધ્યાસ, તું કર્મનો કરતા નથી અને તું ભોગતા પણ નથી. પણ હાલમાં તું કર્મનો કરતા ભોગતા નથી એમ સમજીશ તો તું બ્રહ્મમાં જીવી રહ્યો છે. દેહારસ છૂટ્યા વગર કર્મનો કરતા ભોગતા નથી એમ બોલે. પણ ચા ઠંડી મળે તો મગજ તપી જાય અને વાટકો પછાડતો હોય એમ કેમ ચાલે? કોઈએ થોડું અપમાન કર્યું ત્યાં બદલો લેવાની ભાવના થતી હોય અને પાછો એમ કહે કે નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું દેહનો, આ દેહાધ્યાસ છૂટી ગયો હોય ત્યારે જ બોલી શકે કે હું કરતા કે ભોગતા નથી.
આ કોણ બોલી શકે? બધાએ ભોજન કરી લીધું છે, ત્યાં માસખમણના પારણે એક મુનિ વહોરાવવા ગયા છે. કાંઈ વધ્યું ઘટ્યું છે તેવો આહાર મુનિને વહોરાવવામાં આવે છે અને તેનાથી મુનિ માસખમણનું પારણું કરે છે. એ બોલી શકે કે નહીં કરતા હું કર્મનો અને નહીં ભોગતા હું કર્મનો. માથે અંગારા મૂક્યા છે, ભડભડતો અગ્નિ સળગી રહ્યો છે, છતાં મનમાં એમ થાય છે કે મારા સસરાએ મને મોક્ષની પાઘડી પહેરાવી. આ એમના મોઢામાંથી જે શોભે છે, નહીં કરતા હું કર્મનો, નહીં ભોગતા હું એહનો. જમણવારમાં જરા વહેલું મોડું પીરસાય ત્યારે ખબર પડી જાય કે દેહાદાસ કેટલો છૂટ્યો છે. છૂટે દેહા ધ્યાસ તો વ્યવહાર નહીંની વાત અને એ જ ધર્મથી મોક્ષ છે, તું છો મોક્ષ સ્વરૂપ તે નિશ્ચયની વાત. દેહાધ્યાસ છૂટવો જોઈએ. જ્ઞાનીએ કહેલી વિશેષ પ્રકારની સાધના થાય તો જ દેહાધ્યાસ છૂટે. એટલા માટે આત્મા કરતા છે, આત્મા ભોગતા છે એ વ્યવહાર નહીંથી કહ્યું પણ એકાંતે કહ્યું નથી. તેમજ નિશ્ચયના લક્ષ્ય પૂર્વક એકાંતવાદની પદ્ધતિ અનુસાર કહ્યું. નિશ્ચય અને વ્યવહાર બંને લક્ષ્યમાં રાખીને કહ્યું. આ શાસ્ત્રમાં બંને નયોને સમ્યક પ્રકારે ન્યાય આપી અમે આ વાત કરીએ છીએ તો થાય શું? જ્યારે નિશ્ચય નહીંની વાત થતી હોય ત્યારે વ્યવહાર નહીં ગૌણ થાય. જેમ વર ને અણવર બંને હોય ત્યારે અણવર ગૌણ થાય અને ગીત તો વરના જ ગવાય. નિશ્ચયની વાત થતી હોય ત્યારે વ્યવહાર ગૌણ પણ નિષેધ નથી. ગૌણ અને નિષેધ બે વચ્ચે ફેર છે. નિષેધ એટલે નકાર, એકાંતે નકાર, અને ગૌણ એટલે થોડી મહત્તા ઓછી. નિશ્ચય નહીં મુખ્ય છે, વ્યવહાર નહીં ગૌણ છે. કલેક્ટર એકલા આવે તો તેમનું સન્માન જુદી રીતે થાય અને ગવર્નર સાહેબ સાથે હોય ત્યારે ગવર્નર સાહેબ મુખ્ય છે અને કલેક્ટર ગૌણ છે થઈ જાય છે. બધાનું સન્માન જુદી જુદી રીતે થાય ત્યારે નિશ્ચય નહીંનું પ્રતિપાદન થાય ત્યારે વ્યવહાર નહીં ગૌણ હોય છે અને વ્યવહાર નહીંનું પ્રતિપાદન થાય ત્યારે નિશ્ચય નહીં ગૌણ છે. ગૌણ અને મુખ્ય એમ બંને વ્યવહાર થાય પણ સંપૂર્ણ નિષેધ થઈ શકતો નથી. સંપૂર્ણ કાર્ય કરવા સાધકને પૂરેપૂરી જાગૃતિ રહેવી જરૂરી છે.
આ વાતની સ્પષ્ટતા એટલા માટે કરી કે શાસ્ત્રો વાંચવાની પણ એક પદ્ધતિ છે. જે વખતે પ્રતિપાદક પ્રતિપાદન કરતો હોય ત્યારે તેનો હેતુ શું છે તે સમજીને શાસ્ત્રનો અર્થ કરવો જોઈએ. પણ શાસ્ત્રના પ્રતિપાદકને બાજુએ મૂકી પોતે કહે અને પોતે સમજે તે અર્થ સાચો તો તે શાસ્ત્રનો અપમાન છે, અપ્રરૂપણા અને અસાધન છે. નહીં નિશ્ચય એકાંતથી એટલે નિશ્ચય નહીંને આમાં એકાંતિ કહેલ નથી અને એકાંતે વ્યવહાર પણ કહ્યો નથી. ત્યાં બંને સાથે રહેલ છે. જેમ ગાડાના બંને બળદ સાથે ચાલવા જોઈએ, એક બળદ જોરથી ચાલે અને એક ધીમેથી ચાલે તો ગાડાની હાલત શી થાય? પક્ષીની પણ બે પાંખો સાથે ફેલાવી જોઈએ. તેમ આધ્યાત્મિક સાધનમાં બંને નયો સાથે ચાલવા જોઈએ. જ્યાં નિશ્ચય નહીં મુખ્ય હોય ત્યાં નિશ્ચય નહીં અને વ્યવહાર નહીં મુખ્ય હોય ત્યાં વ્યવહાર નહીં. તેમ વાત સમજવી જોઈએ. તમને એમ કહેવામાં આવ્યું કે હું છો મોક્ષ સ્વરૂપ, એ નિશ્ચય નહીંની વાત છે. તમને ઓળખાણ આપી, પ્રતીતિ કરાવી, તમને ખ્યાલ આપ્યો, તને સમજણ આપી, તારો પરિચય કરાવ્યો, તું શું છો તેનું ભાન કરાવ્યું. તું મોક્ષ સ્વરૂપ તો છો, પણ એવું સ્વરૂપ પ્રગટ કરવા માટે સાધનાની પ્રક્રિયામાંથી પસાર થવું પડે. આપણને પરિણામ તો શ્રેષ્ઠ જોઈએ છે, પણ સાધનાની પ્રક્રિયામાંથી પસાર થવાની આપણી તૈયારી નથી. છોકરો એમ કહે છે કે મને 100% માર્ક જોઈએ છે, આખા મુંબઈમાં પહેલો નંબર આવવો છે, પરંતુ વાંચવાની તૈયારી છે, વાંચવું ગમતું નથી અને જોઈએ છે પહેલો નંબર, મેળવવું છે પણ પુરુષાર્થ કરવો ગમતો નથી, તો કેમ થશે? લક્ષ્ય પણ જોઈએ અને પુરુષાર્થ પણ જોઈએ, બંને સાથે ચાલવા જોઈએ. સમજણ જોઈએ અને આચરણ પણ જોઈએ. ભાન થવું જોઈએ અને ભાનને પ્રગટ કરવાની પૂરી તૈયારી પણ જોઈએ. અવસ્થાની પણ ખબર પડવી જોઈએ ને આવી અવસ્થા પ્રગટ કેમ થાય એની પણ સમજણ અંદરમાં પ્રાપ્ત થવી જોઈએ. સાધનાની ક્રિયાનું પરિણામ આવતું નથી તો સમજી લેવું જોઈએ કે ક્યાંક વ્યવહાર નહીંની વાત પકડી હશે અથવા નિશ્ચય નહીંથી એકાંત પકડ્યું છે. એમ એટલે કામ અધૂરું છે. એક પાંખથી આકાશમાં ઉડી શકે નહીં, બંને પાંખો સાથે જોઈએ.
હવે 130 છે, આગળમાં કરતો રહ્યા છે. સાથે ઘણી વાત થાય છે કે અવા જ્ઞાન અને વિવાહતાંતર અટવાતા હશે. તેમના પ્રતિપાદન મધ્ય મતમતાંતરો કેમ ઉભા થતા હશે? પરમાત્મને સમજાવવા શું તેમનું બળ ઓછું પડતું હશે? શું તેમની બુદ્ધિ ઓછી પડતી હશે? એમ તો તે ન કહી શકાય કે સમજવા માટે તેમની પાસે શિક્ષણ બુદ્ધિ નથી, પરંતુ અંદરમાં ક્યાંક અહંકારના કારણે પોતાને સૂક્ષ્મ આગ્રહ રહી ગયો હોય અને સૂક્ષ્મ આગ્રહ કારણે સત્યથી થોડે દૂર ચાલ્યા જાય છે. અને દૂર ગયા પછી પોતાની માન્યતાનો આગ્રહ થાય છે. મૂળ પુરુષને આગ્રહ થાય તો તેના અનુયાયીઓનો આગ્રહ મજબૂત થાય. એક કહેવત છે કે ચા કરતા કેટલી ગરમ. અનુયાયીઓનો પોતાનો આગ્રહ પરકષ્ટાએ પહોંચે. હમણાં અમારા ગુરુને કહા, તમારા ગુરુને ક્યાં કહા, એ તો સાચો સમજવાની વાત નથી. આગ્રહના કારણે મતમંતાનો થયા અને ધર્મ અટવાઈ ગયો. ભગવાન મહાવીરનું શાસન ચાંદીની જેમ ચડાશે એમ કોઈએ કહ્યું છે. ચાંદીમાં જેટલા કાણા છે તેટલા કાણા તો શાસનમાં પડશે.
વિતરાગ પુરુષ, સર્વજ્ઞ પુરુષ, મોહ મુક્ત પુરુષ, એમના માર્ગમાં ભેદ હોય નહીં. કલ્પના, આગ્રહ કે મતમતાંતર હોય નહીં. પક્ષપાત, હઠાગ્રહ, કદાગ્રહ કે દુરાગ્રહ હોય નહીં. અહંકાર કે સ્વચ્છંદપણું પણ હોય નહીં. આ કંઈ પણ જો ન હોય તો મતમંતર તો સાના પણ છે. ક્યાંક સમજવામાં, ક્યાંક માલવામાં, ક્યાંક શાસ્ત્રોનો અર્થ કરવામાં પોતે વચ્ચે આવી જતો હોય. એટલા માટે મહાપુરુષો કહે છે કે તમે વચ્ચે ન આવો, ભગવાન અથવા શાસ્ત્રોને આગળ કરી વાત કરો. સુધર્મા સ્વામી જંબુ સ્વામીને વાત કરે ત્યારે આવી રીતે પ્રારંભ કરે છે કે આયુષ્યમાન જંબુ, ભગવાન મહાવીર પાસેથી મેં શ્રદ્ધાપૂર્વક, ભક્તિપૂર્વક, પ્રેમપૂર્વક, એકાગ્રતાપૂર્વક, નિષ્પક્ષ બનીને સાંભળ્યું છે. જે કંઈ પણ સાંભળ્યું છે તે જ અમે તને કહી રહ્યા છીએ. અમે ક્યાંય વચ્ચે આવતા નથી. બહુ મજાની વાત તો એ છે કે શાસ્ત્રો કરતા તમે ક્યાંય ઊંચા નથી. તમે હંમેશા નાના અને ગૌણ છો. શાસ્ત્રમાં જે શબ્દોનો પ્રયોગ શાસ્ત્રો કરે છે તે વખતે તેમને કંઈક ભાવ હોય છે, તે વખતે તેમને કંઈક કહેવાનું હોય છે. શું કહેવું છે ત્યાં સુધી તમારી બુદ્ધિ પહોંચે તો લઈ જવા કોશિશ કરજો. પહેલા તેમના હૃદયમાં ઉગે છે, પછી શબ્દો વાપરે છે, પછી તે વાત શબ્દો દ્વારા વ્યક્ત કરે છે. તો શબ્દોને ફૂલ બનાવી તેની યાત્રા કરી શબ્દો દ્વારા તેમની પાસે પહોંચી શકો. હૃદય પાસે પહોંચવાની કળા તેમની પાસે હશે તે શાસ્ત્રના મર્મને સમજી શકશે.
મહર્ષિ વ્યાસે મહાભારતમાં કહ્યું છે કે ધર્મનું જે તત્વ રહસ્ય છે તે જ્ઞાની પુરુષના હૃદયમાં છે. પરમ કૃપાળુ દેવે કહ્યું છે કે શાસ્ત્રોમાં શબ્દો છે, મર્મ નથી. મર્મ તો જ્ઞાની પુરુષના હૃદયમાં છે. તો જેઓ શબ્દ સુધી પહોંચ્યા એ પહોંચ્યા નથી. હૃદય સુધી જેઓ પહોંચ્યા એ જ પહોંચ્યા કહેવાય. તેઓ શબ્દનો પરમાર્થ તાત્પર્ય પણ પકડે અને શબ્દો દ્વારા જે તત્વ અરૂપી છે, છે અસ્પષ્ટ છે તેને પ્રગટ કરવાનો પ્રયાસ પણ થાય.
ગુચ્છ મતની જે કલ્પના તે નહીં સદવ્યવહાર. 125 વર્ષ પહેલાં આ વાત કરવી તે મોટું જોખમ કહેવાય. આજુબાજુ મત મતાંતરથી આખી ધરતી ઘેરાયેલી હતી અને મત મતાંતરોની વાત કરનારાઓ એટલા જ મજબૂત હતા. અને શિષ્યનું બળ હતું, ભક્તોનું બળ હતું અને બીજા પણ પરિબળો કામ કરતા હતા. અને એ બળની સામે વાત કરવી તે મોતના મોંમાં પગ મૂકવા જેવું હતું. ત્યારે પરમ કૃપાળુ દેવે આ વાત કરી હતી. પરમ કૃપાળુ દેવ આજે પાછા આવે તો બીજાની વાત તો નહીં કરે, પણ પહેલાં પોતે જ એમ કહેશે કે અલ્લાહ, મારા નામે તમે શું કરી રહ્યા છો, મને તમે ક્યાં લઈ જઈ રહ્યા છો. મેં તો એમ કહ્યું છે કે જ્યાં ત્યાંથી રાગ દ્વેષ રહિત થવું તે મારો ધર્મ છે. અમે કોઈ ગચ્છ કે મતમાં નથી કે નથી કોઈ માન્યતામાં. અમે તો અમારા આત્મામાં છીએ એમ અમે કહેલું અને તમે અમારા નામે મત અને ગચ્છ તથા આગ્રહો ઊભા કર્યા. ગચ્છ મતની જે કલ્પના તે સદવ્યવહાર નથી, પણ આત્માર્થીના લક્ષણમાં જે દશા વર્ણવી છે અથવા મોક્ષ ઉપાયમાં જે જિજ્ઞાસુના વર્ણનો વર્ણવ્યા છે તે ઉપાયો છે.
કશાયની ઉપશાંતતા માત્ર મોક્ષ અભિલાષ, ભવે કે પ્રાણી દયા ત્યાં આત્માર્થ નિવાસ. દયા, શાંતિ, ક્ષમા, સમતા, ક્ષમા, સમભાવ, આ બધા ભાવો જેનામાં હોય તે સદવ્યવહાર છે. આ જો ન હોય તો સદવ્યવહાર નહીં. અત્રે સંક્ષેપમાં જે લક્ષણો કહ્યા છે તે સદવ્યવહાર. જ્યાં મમુક્ષતા હોય, જિજ્ઞાસુપણ હોય, પાત્રતા હોય, સમજવાની તૈયારી હોય, પક્ષપાત ન હોય, વિશાળતા હોય, મધ્યસ્થ બુદ્ધિ હોય, સત્યને સમજવાની તાલાવેલી અને સરળતા હોય, અર્પણ ભાવ અને નમ્ર ભાવ હોય તો આ સદવ્યવહાર છે. આવા વ્યવહારની સાથે જે કંઈ પણ અનુષ્ઠાનો થયા તે શોભે, પરંતુ આવો વ્યવહાર જો ન હોય, કશાયો શાંત થયા ન હોય, મોક્ષની અભિલાષા પણ ન હોય, શાંતિ ક્ષમા ઉદારતા ન હોય, સહંસતા ન હોય અને માળા ગણતા હો તો ગણજો, એની ના નથી, પણ માળામાં હાથ સોંપશે નહીં.
ગણવાવાળો કેવો છે તે જુઓ. શાસ્ત્રો એમ કહે છે કે જેનામાં યોગ્યતા નથી ત્યાં માળા શું કરે. કબીરજીના શબ્દો જુઓ, માળા તો કર્મે ફીરે ઓર મન ફીરે જગમાહી, કેમ એમ સાથે સદગુણો પણ જોઈએ, આત્માર્થીના લક્ષણો પણ જોઈએ, જિજ્ઞાસુના લક્ષણો પણ જોઈએ અને સાથે ક્રમબદ્ધપણે શાસ્ત્રોનો અભ્યાસ પણ જોઈએ. આને કહેવાય છે સદવ્યવહાર. ધર્મમાં અને ગચ્છમાં અનેક ભેદો છે. એ ભેદો મોહપત્તિ, વેશ, ઉપકરણો અને બાહ્યક્રિયા વગેરે કારણોને લીધે થયા છે. એક વર્ગ એમ કહે છે કે મોહપત્તિ હાથમાં રાખો, બીજો કહે છે કે મોઢે બાંધો, ત્રીજા મતે એમ કહ્યું કે મોહપત્તિ છ આંગળની છે એ ચાર આંગળની જોઈએ, અને એક ગ્રુપે કહ્યું કે કપડું જ ન જોઈએ, આઢી નાખો. આમાંથી ઊભા થયા મત મતાંતરો અને ગચ્છ. ચોર્યાસી ગચ્છો છે અને ગચ્છના નાયકો વિદ્વાન પુરુષો મહાપુરુષો હતા. આપણે હાથ જોડીએ, તેમના ચરણોમાં નમસ્કાર કરીએ, માથું મૂકીએ અને બહુ નમ્રતાપૂર્વક પૂછીએ કે ગચ્છનો આગ્રહ કેમ થયો. પૂછી શકાય, બાપને પણ દીકરો પૂછી શકે અને ગુરુને પણ શિષ્ય પૂછી શકે, ગુરુદેવ આગ્રહ શાથી થયો, તમે આગ્રહ રાખશો તો અમારામાં આગ્રહ આવ્યા સિવાય રહેશે નહીં.
મુખ્ય ભેદો ચાર કારણોથી પડ્યા. પહેલો ભેદ પડ્યો દિગંબર અને શ્વેતાંબર, બંનેમાં મહાપુરુષો છે. પછી ભેદ પડ્યો સ્થાનકવાસી અને દેવાવાસી, મૂર્તિને માનનાર વર્ગ અને મૂર્તિને નહીં માનનાર વર્ગ. શ્રીમદજીને આ પ્રક્રિયામાંથી પસાર થવું પડ્યું છે. તેઓ પહેલાં મૂર્તિને માનતા ન હતા, પછી મૂર્તિની વાત એમણે કરી છે એટલે એ વર્ગ સામે આવ્યો. તો મૂર્તિને માનનાર વર્ગ અને નહીં માનનાર વર્ગ એના કારણે મત ઊભા થયા. મૂર્તિ શા માટે છે અને મૂર્તિની શું જરૂર છે તે વાત ન રહી. સ્થાપના નિક્ષેપ કેટલો જરૂરી છે તે વાત ન રહી. પણ હા અને ના, માનવું ન માનવું, તેના કારણે મતમતાંતરો ઊભા થયા. તેમાં અટકવા જેવું નથી, તેમાં પડવા જેવું નથી. સિદ્ધાંતોમાં જે ભેદ પડ્યા તે જુદા જુદા દર્શનોના કારણે થયા. આખી દુનિયામાં ધર્મની વાતો તો બધા કરે છે અને ધર્મના નામે હજાર દર્શનો છે. વિવેકાનંદજીએ એક ઠેકાણે કહ્યું હતું કે હું જાણું છું ત્યાં સુધી આ ધરતી ઉપર અત્યારે મારી હાજરીમાં ધર્મના 700 પ્રકાર છે અને પાછા આ બધા એકબીજાના વિરોધી બંડો લઈને ઊભા છે. હમ કહેતે વો સત્ય હૈ, તું કહેતે વો સત્ય નહીં હૈ. એના કારણે સાધક પોતે તેમાં અટકી જાય છે. કલ્પના અનુસાર વર્તવા જેવું નથી, તમારી કલ્પના કામમાં લાવવા જેવી નથી.
ગચ્છને સ્થાપનારા મહાપુરુષો હતા, છતાં પણ ક્યાં ભૂલ થઈ તે જ્ઞાની જાણે, ગુરુ જાણે અને સર્વજ્ઞ પરમાત્મા જાણે, પરંતુ ક્યાંક અટકીને ઊભા છે. તેના કારણે સર્વ પ્રકારથી ધર્મ સાધન કરવું જોઈએ તે કરી શકતા નથી. ભાન નહીં નિજ રૂપનું તે નિશ્ચય નિશા, એટલે પોતાના સ્વરૂપનું ભાન નથી તે નિશ્ચય કહેવાય નહીં. નિશ્ચયવાદી સ્વસ્વરૂપની વાત કરે, પરંતુ માર્ગના લક્ષ્ય વગર અને માર્ગને જાણ્યા વગર બધી ક્રિયાને ઉત્થાપે, પરિણામે જીવનું શું થાય તે વિચારો. જે મહાપુરુષોએ કરુણા કરી છે તેમાં તેઓ પરમ કરુણાના સાગર છે. તેમના હૃદયમાં જીવનું શું થશે એમ ચિંતા હતી, અને કોઈ પણ જીવ ખોટે માર્ગે ન ચડે તેની પૂરેપૂરી કાળજી લેવાની કોશિશ તેઓ કરતા. એમને તો આત્મા કયો તે સ્વરૂપ કહો તેની દ્રષ્ટિ કરાવી છે. તેમને તમને તમારા સ્વરૂપનું ભાન કરાવવા નિશ્ચયની વાત કરી અને નિશ્ચયની વાત કરીને નિશ્ચયના લક્ષ્ય શુભ ક્રિયા કરવાની વાત કરી પણ કરી. પરમ કૃપાળુ દેવે ઘણી જગ્યાએ કહ્યું છે કે કોઈ શુભ ક્રિયાને જાણતા કે અજાણતા ઉતાપવાનો અમારો ભાવ નથી. અમે કદી પણ શુભ ક્રિયાને ઉતાપી નથી, પણ સત્ક્રિયા બતાવી છે. સત્ક્રિયા સાથે સ્વરૂપનું ભાન હોવું જોઈએ એવું પણ સ્પષ્ટપણે અમે કહ્યું છે. એ એટલા માટે જ, એટલા માટે કે અહંકાર અહંભાવ મમત ભાવ છૂટી જાય, કચમતનો ભાવ છૂટી જાય, તો જ આત્માનો લાભ થાય. એ સેવા હિત થવાની કોઈ શક્યતા નથી. સમજી લો કે ગચમતની જે કલ્પના તે નહીં સદવ્યવહાર. જે ગચમતની કલ્પનામાં રહ્યો છે મુહપતિનો આગ્રહ, તિથિનો આગ્રહ વગેરે મતભેદો છે. એક તિથિ અને જે બે તિથિ પણ આગ્રહો છે. તિથિની આરાધના આત્માના કલ્યાણ માટે છે. એકબીજામાં એકબીજા સાથે વાદવિવાદમાં વાદવિવાદ માટે નથી.
બસ ગાથા 133 અને 134. આગળની ગાથામાં કહ્યું નય અને નિશ્ચય, નય નિશ્ચય અને વ્યવહાર નય અને નિશ્ચય નય, એ સંબંધી જે વિવાદો છે, સિદ્ધાંતોમાં જે મતભેદ ઊભા થયા છે, એ બધું જીવના કલ્યાણનું કારણ નથી. વાત એ છે કે એક ચીજના બે પડખા છે, એક જ સિક્કાની બે બાજુઓ છે. એમાં એક બાજુનો આગ્રહ રાખવો અને બીજી બાજુ નથી એનો નકાર કરવો, એનાથી સિક્કો ચલણી બની શકે નહીં. તો જે કંઈ છે, એક બાજુ સ્થિતિ વસ્તુનું સ્વરૂપ તાત્વિક શું છે તે, અને બીજી બાજુ એ સ્વરૂપ પ્રાપ્ત કેમ કરવું તેની વિધિ શું છે. આત્મા શુદ્ધ છે નિશ્ચયથી, પરમ શુદ્ધ છે, બધી વાત સાચી, છતાં વર્તમાનમાં એ જ આત્મા અશુદ્ધ છે, કર્મથી અવરાયેલો છે, કષાયથી કસાયેલો છે, વિષય વાસનાની વાસનાઓમાં ડૂબેલો છે, તૃષ્ણાના પૂરમાં તણાતો છે. હવે આ આત્માને વાત કરીએ કે નિશ્ચયથી તું શુદ્ધ જ છો, કંઈ ખામી નથી તારામાં વગેરે, બધી વાત સાચી, પરંતુ હાલત શું છે, અવસ્થા શું છે, અને એ અવસ્થા બદલવી જોઈશે ત્યારે જે આત્મા શુદ્ધ છે, પૂર્ણ છે, સર્વજ્ઞ છે, પૂર્ણ વિતરાગ છે, એ અવસ્થાનું એ સ્વરૂપ પ્રાપ્ત થઈ શકે. અને એ કરવા માટે જે મલિનતા છે, જે અશુદ્ધિ છે, આત્મામાં જે સેડભેડ છે, જે મિલાવટ છે, એ દૂર કરવી પડશે. આત્મામાં અનાત્માના તત્વો જે સાથે ભળેલા છે, એક મેક થઈ ગયેલા છે, એને છૂટા પાડવા પડશે. આ પાડવા માટે થઈને કોઈ વ્યવહાર જોઈએ. પોપટપાઠ કરવાથી છૂટા ન પડે. મારામાંથી કસાઈ જાઓ, કસાઈ જાઓ, કસાઈ જાઓ, કસાય તે હું નથી, કસાય તે હું નથી, રાગ તે હું નથી, જ્ઞાન હું છું, રાગ તે હું નથી, રાગ મારો સ્વભાવ નથી, આમ ભૂલબોલ કરવાથી રાગ જાય નહીં, ક્રોધ જાય નહીં, વાસના જાય નહીં, તૃષ્ણા જાય નહીં. એને કોઈ વ્યવહાર જોઈએ, કોઈ પ્રક્રિયા જોઈએ. એને જ્ઞાનીઓ સાધના કહે છે. એ જે વ્યવહાર છે જીવની અશુદ્ધિ ટાળવાનો, જીવની મલિનતા ટાળવાનો જે વ્યવહાર છે, એ વ્યવહાર શબ્દ છે, એ વ્યવહાર નથી, એ સાધના છે. અને સાધના વિના સિદ્ધિ ન થાય. પ્રત્યેક જીવનું આ પદ છે આત્મસિદ્ધિના, અથવા છ પદના સ્થ સ્થાનકમાં કૃપાળુદેવે કહ્યું છે કે આત્મા છે, નિત્ય છે, પોતાના કર્મનો કર્તા છે, કરેલા કર્મનો ભોગતા છે, એનો મોક્ષ છે. પણ પછી કહ્યું કે મોક્ષનો ઉપાય છે, ઉપાય કરનાર એ આત્માનું પદ છે. જો આત્મા એ ઉપાય ન કરે તો એ છઠ્ઠું પદ નથી. છઠ્ઠા પદમાં પણ આત્મા છે, આત્માના છ પદ છે. છઠ્ઠું પદ એમને એમ નથી કે ઉપાય છે, ધર્મ છે. ધર્મ છે એ ધર્મ ધાર્મિક પુરુષ વિના ધર્મ ક્યાંથી હોય? ન ધર્મ ધાર્મિક વિના, ધાર્મિક વિના કઈ ધર્મ એકલો આકાશમાં કઈ ટકતો નથી. ધર્મનો આધાર શું? ધર્મનું અધિષ્ઠાન શું? ધર્મ આચરનાર પુરુષ. તો એ છઠ્ઠું પદ છે એ સાધક પદ છે. જો આત્મસિદ્ધિ કરવી હશે તો આત્મસાધક, આત્મા એ સાધક થવું પડશે. આત્મ સાધના વિના આત્મસિદ્ધિ થઈ શકે નહીં. સાધના શું કરવી છે? કે જે અનાત્મા છે તત્વ, અનાત્મ તત્વ, જે આત્મા સાથે દૂધ અને પાણીની જેમ એક રૂપ ભળી ગયું છે, ભ્રાંતિથી, મિથ્યા માન્યતાથી, અનુમાનથી, સંગદોષથી, અનેક કારણો હોઈ શકે છે. હવે જ્ઞાની પુરુષોએ સરસ કહ્યું કે કારણની પંચાત્મા પડમાં, કારણની પંચાત્મા તું પડમાં. કૃપાળુ દેવે તો બહુ સરસ વાત મૂકી કે એકે બાબતની હવે પંચાયત છોડી દો, કામ શરૂ કરો. જે જે કારણ બંધના તેહ બંધનો પંથ, તે કારણ છેદક દશા મોક્ષ પંથ ભવંત. અરે ભાઈ રાડા રાડી કર્મા, જે કારણ બંધનું છે એ કારણને છેદે એવી તારી દશા કર. ક્રોધના કારણને છેદે એવી દશા ક્ષમાની છે તો ક્ષમાની દશા કરો. લોભના કારણને છેદે એવી દશા સંતોષની છે તો સંતોષની કરો. મોહના કારણને છેદે એવી દશા વૈરાગ્યની છે તો વૈરાગ્ય કરો. કષાયોને છેદે એવી દશા ઉપશમ કરવાથી થાય, ઉપશમમાં રહો. કોઈ વસ્તુનું આકર્ષણ વધારે છે, ત્યાગ કરો. નિયમ લ્યો. વૃત્તિઓ વારંવાર પજવે છે તો વ્રત કરો, વૃત્તિનું નિયમન કરો. શું કરો એને માટે ક્યાંય અઘરો નથી, પણ પોતાનું કારણ પોતાએ શોધવાનું છે. જે જે કારણ બંધના તેહ બંધનો પંથ, તે કારણ છેદક દશા મોક્ષ પંથ ભવંત. આ બંધનું કારણ છેદવાનું છે. તો પોતાને જે પોતાની નબળાઈ છે, પોતાની અશુદ્ધિ છે, પોતાની મલિનતા છે, પોતાની ઉણપ છે, પોતાની ખામી છે, એ જીવને ખબર પડે. જો ક્યારેય આવી પ્રકારની એક વ્યવહારની વાત છે કે ગુરુ આપણને દોષ બતાવે, એટલે પોતાને તો ખબર ન પડે. આ એક જુઓ, આ એક અનેક પ્રકારની મિથ્યા માન્યતાઓમાં એક આ. પણ ગુરુ કયા દોષ બતાવે? સિદ્ધાંતના દોષ ગુરુ બતાવે. તારી ખોટી માન્યતા હોય તો ગુરુ બતાવે. સિદ્ધાંતના દોષ, તત્વના દોષ એ ગુરુ બતાવે. પણ તારી અવડચંડાઈ છે એ ગુરુને ખબર પડે? સિવાય કે કેવડી હોય, સિવાય કે કેવડી હોય. તું તારું પાપ કોઈને બતાવવા ઈચ્છ નહીં તો જગતની કોઈ તાકાત નથી કે તારા પાપને પ્રકાશી શકે. જો બંને વસ્તુ છે. દોષના પ્રકાર પહેલા સમજી લ્યો કે ગુરુની સાથે જે વાત છે, ગુરુ જ્ઞાની છે. ગુરુ દોષ બતાવે, સિદ્ધાંતના બતાવે, તત્વના બતાવે, આપણી શાસ્ત્રો વાંચીને આપણી થયેલી માન્યતા ના બતાવે, એ દોષ ગુરુ બતાવે, એ સમાધાન ગુરુ પાસે લેવાય, એ આશંકા થાય એનું સમાધાન ગુરુ પાસેથી લેવાય. અને બરોબર છે કે દોષ બતાવનાર ગુરુ જોઈએ, સમાધાન આપનાર ગુરુ જોઈએ. પણ તારા મનની અંદર દુર્ભાવ છે, દુર્વૃત્તિ છે, કનિષ્ઠ વાતનું પાપ અંદર ભરેલું પડ્યું છે, અને તું કંઈ વ્યવહાર કરવા ઈચ્છે છે, પ્લાનિંગ કરે છે, કંઈક માયા કરે છે, ગુરુને ખબર પડે? શાસ્ત્રમાં એક કથા આવે છે કે ગુરુનું ખૂન કરવા માટે ઓલો એનો શિષ્ય થયો અને 12 વર્ષ સુધી રહ્યો અને એક રાત્રે પછી ગુરુની છાતી ઉપર ચડી બેઠો અને ચલાથી એનું ખૂન કરી નાખ્યું. અંદર રહેલું જે પ્રપંચ છે એ ગુરુને ના ખબર પડે, કેવડીને ખબર પડે, અને કેવડી કે નહીં, કેવડીને ખબર પડે અને કેવડી કે નહીં. ગોશાળામાં શું દોષ ઉત્પન્ન થશે એ અગાઉથી ભગવાન મહાવીરને ખબર પડે, ભગવાન એને રોકે યથાભાવી. અને આ સામાન્ય ગુરુનું કામ નથી. કૃપાળુ દેવે આ દોષ બાબતમાં બે વસ્તુ કીધી છે કે સદગુરુ વિના માર્ગ નથી, માર્ગ ગુરુ બતાવશે, પણ તારું પાપ પોતે જ પ્રકાશવું પડશે. એટલે કહ્યું કે એ માટેની એક ભૂમિકા એ મુમુક્ષુતા ક્યારે ઉત્પન્ન થઈ કહેવાય? પોતાના દોષ અપક્ષપાતપણે જોવા એ મુમુક્ષુતા ઉત્પન્ન થવાનું લક્ષણ છે. એટલે મુમુક્ષુતા ઉત્પન્ન થાય છે જ્યારે મોક્ષ માટે સિદ્ધાંત ને બધું પછી તત્વ અને માર્ગ ને માર્ગનું સ્વરૂપ ને આત્માનું સ્વરૂપ ને બધું પછી, પેલા તારામાં આટલી પ્રમાણિકતા ઉત્પન્ન થવી જોઈએ. કઈ પ્રમાણિકતા? પોતાના દોષ અપક્ષપાતપણે જોવા. અપક્ષપાતપણે ક્યારે જોવાય? પોતે એનાથી પર હોય તો, જો પોતે ભળી જાય તો અપક્ષપાતપણે જોવાય નહીં, તો પક્ષપાત ઉત્પન્ન થાય. મારા અને ભાવ આવે તો એમાં પક્ષપાત આવી જવાનો, પણ હું જોનારો છું અને આની અંદર મારી દશામાં કયો દોષ છે, હું જ્ઞાન સ્વરૂપથી જોઉં છું અને આમાં દોષ કયો છે, તો તમે કહો કે સાલો આજ સવારે ઉઠવામાં પ્રમાદ થઈ ગયો, આ ક્યારે ખબર પડે? અપક્ષપાતપણે જોવાની દ્રષ્ટિ થઈ, પોતાથી પર થયો ત્યારે ખબર પડી કે ખરેખર મારે ખાવું ન જોઈને મેં ખાધું, હું ચૂકી ગયો, એ મારી ભૂલ હતી, નહીતર એમ કે સામાએ આગ્રહ કર્યો, સામાએ આગ્રહ કર્યો મારી કાંઈ ભૂલ નથી. બોલો, ખાધું પોતે? હો, ખાધું પોતે. અને દોષ ક્યાં આવ્યો? દોષ ક્યાં જોયો? પરમા. અને પક્ષપાતપણે જોયો કે અપક્ષપાતપણે? પક્ષપાતપણે. એને મને આ બહુ આગ્રહ કર્યો, બહુ આમ દીધા ને આમ, પછી એને ખોટું લાગે, એને ખોટું લાગે, તારું ખોટું થાય છે એની વાત નહીં, એ જે કહ્યું. આ વસ્તુમાં કૃપાળુ દેવે આ એક પુરુષ છે કે જેણે આવી દરેક બાબતમાં બરોબર સ્પષ્ટ સમજણ આપી છે. એટલે મોક્ષ પુષ્પમાળામાં શું કીધું? દોષને ઓળખી દોષને ટાળવા. કોઈ ઓળખાવે તો ઓળખવા કે પોતાની મેળે ઓળખવા? અને કોઈ ન ઓળખાવે તો કે કોઈએ ક્યાં કીધું જ મને? બોલો લ્યો, ગાંડપણની હદ છે ને. પોતાના દોષ પોતાને દેખાતા હોય તો ટાળવા નહીં, અને દોષથી મગરૂપ થઈને ફરવો અને પછી જવાબ દેવો કે મને ક્યાં કોઈ બતાવ્યા છે? ભાઈ, તારા દોષને તારે જ ઓળખવા પડે, ઓળખી અને ટાળવા. હું તો દોષ અનંતનું ભાજને છું કરવા. પહેલી જ ભૂમિકા છે, ભગવાન મારામાં જેટલી શક્તિ છે, સામર્થ્ય છે, જેટલી બુદ્ધિમત્તા છે, જેટલી કુશળતા છે, જેટલી આવડત છે, એટલા જ અનંત પ્રકારના મારામાં દોષ પણ છે. કે આ બધુંય છે પણ હું ક્યાંક ભૂલ કરી બેસીશ, કારણ કે મારામાં દોષ છે. હું દોષ છે અત્યારે નથી, પણ આ દોષનું ભાજન છે. ભાજન એટલે પાત્ર, જેમાંથી કોઈ પણ દોષ ગમે તે સમયે ઉત્પન્ન થઈ શકે એવી જે સ્થિતિ છે એને ભાજન કહેવાય. જેમ શરીર છે એ દોષનું ભાજન છે, એમ રોગનું ભાજન છે. ગામમાં મરકી ફેલાય, વાયરસ ફેલાય, તો બધાને વાયરસ થાય એવું નથી. કેને વાયરસ થાય? જેનું શરીર બરોબર વાયરસને યોગ્ય થઈ ગયું તો એને વાયરસ મળે. તો એ કહે કે હું અનંત દોષનું ભાજન છું. અને છેલ્લો નિર્ણય આપ્યો કે અધમા ધમ અધિકો પતિત, બીઠા નહીં નિજ દોષ તો તરીએ. બધા ઉપાયો બધા જ જ્ઞાનીઓ કૃપાળુદેવ બાજી ઉપર મૂક્યા છે કે ગમે તેટલા તીર્થંકરો આવે, તાકાત નથી તારે તારો ઉદ્ધાર કરી શકે. જો તે તારા દોષ જોયા ન હોય તો તું તીર્થંકરને પણ પરાભવ કરીશ, એનો પણ પરાજય કરીશ. આપણે કેટલાય જ્ઞાનીઓને નિષ્ફળ બનાવ્યા છે, એની કોઈ કાળી ફાવી નથી. જેમ ચરી ન પાડતો હોય, પરેજી ન પાડતો હોય, સૂચના પ્રમાણે ન ચાલતો હોય, ડૉક્ટરને તો ખબર ન હોય, વૈદ્યને ખબર ન હોય, અને બિચારાને એમ થાય કે આટલું આટલું કરવા છતાં આ દર્દી આગળ હું કેમ નિષ્ફળ જાઉં છું? તો નિષ્ફળ એ પોતે પોતાની રીતે જાય છે, પોતાના જ્ઞાનથી જાય છે. કોણ એને નિષ્ફળ બનાવે છે? પેલો દર્દી. દર્દી ડોક્ટરને નિષ્ફળ બનાવે છે, દર્દી વૈદ્યને નિષ્ફળ બનાવે છે. કે તું મારો રોગ ટાળી શકીશ નહીં, કારણ કે હું મારા દોષ કાઢવાનો નથી, મારે તારી એકેય સૂચનાનું પાલન કરવું નથી. દીઠા નહીં નિજ દોષ તો, જો મારે જ મારા દોષ જોવા નથી, ઓળખવા નથી અને કાઢવા નથી, તો તીર્થંકર શું? તીર્થંકરનો બાપ પણ મારો ઉદ્ધાર નહીં કરી શકે. કૃપાળુદેવે સૌભાગભાઈને કીધું કે મુનિને સમજાવવાની કડાકૂટમાં પડશો નહીં. બહુ સૌમ્ય ભાષામાં વાત કરી છે આ પુરુષે, કરુણાથી વાત કરી છે. સૌભાગભાઈને કે મૂકો ને માથાકૂટ. આપણને તેમ થાય કે એને કંઈક ને હું ઉધાર કરી દઉં, મૂકી દઉં. કારણ શું? કે સાક્ષાત તીર્થંકરનું વાક્ય પણ એમને નિષ્ફળ મળશે, કેમ કે તેઓ એવી પ્રવૃત્તિમાં પડ્યા છે, દોષયુક્ત હોવાને કારણે એવી પ્રવૃત્તિમાં પડ્યા છે કે સાક્ષાત તીર્થંકરનો બોધ પણ એને કલ્યાણકારી થશે. એટલે તીર્થંકરો જયારે આવ્યા ત્યારે આખા જગતનું કલ્યાણ થયું. હવે તીર્થંકરથી શ્રેષ્ઠ વ્યક્તિત્વ કયું, અને તીર્થંકરથી શ્રેષ્ઠ ગુરુ કયો, ધર્મ પ્રવર્તક કયો? હવે આ આવી ગયા, આવા કેટલા આવ્યા? અનંત આવ્યા. તો આ સાહેબ સંસારમાં મોજથી ફરે છે. હવે આથી બીજો કયો સારો આવવાનો છે? તો જો મારે સુધરવું નથી તો મને સુધારી શકે એવું કોઈ છે નહીં. અદ્ભુત વાત છે. પોતાના દોષ ટાળવા પડશે, અને દોષ ટાળવા એને જ જૈન દર્શનમાં સાધના શબ્દ કહ્યો છે. છઠ્ઠું પદ, પ્રક્રિયા કરવી પડશે, સમજવું પડશે. દોષ ટાળવાનો પણ એક વિજ્ઞાન છે, જે મેડિકલ દવાનું એક વિજ્ઞાન છે, ઔષધનું એક વિજ્ઞાન છે. અહીંયા સિદ્ધાંતો નથી, અહીંયા વ્યવહારનો માર્ગ છે. એટલે કહીએ કે શું વૃત્તિ ખરાબ થઈ ગઈ છે, આ વ્રત કરો, આ તકલીફ નડે છે, આ નિયમ લ્યો, સ્થિરતા નથી થતી, સામાયિક કરો. સમતાનો અભાવ છે, સામાયિક કરો. બહુ દોષ થઈ જાય છે, એનાથી છૂટવું છે, ભાર લાગે છે, પ્રતિક્રમણ કરો, પારાશ્ચિત કરો, આલોચના કરો. એક એક અનુસંધાન આપ્યા છે અને એક એક સાધન આપ્યા છે સેના માટે? દોષના નિવારણ માટે. અંતઃકરણમાં શુદ્ધિ નથી, ચિત્ત પ્રસન્ન નથી, પરમેશ્વરની પૂજા કરો. સાહેબ, જીવ અશાંત થઈ ગયો છે, માળા ફેરવો, જાપ કરો, એકાગ્રતાથી પ્રભુના જાપ કરો. આ બધા વ્યવહાર છે, આમાં ક્યાં તત્વજ્ઞાન આવ્યું? આમાં મતભેદ હોઈ શકે છે? વ્યવહાર છે એ લક્ષ્ય છે, અને તત્વજ્ઞાન અખંડ છે અને શાશ્વત છે, એમાં ક્યાંય ફેરફાર ન થાય. તું છો મોક્ષ સ્વરૂપ, તો ત્રણેય કાળ તું મોક્ષ સ્વરૂપ છો. આજે મોક્ષ સ્વરૂપ છો, કાલ નથી, ગઈકાલે હતો ને આજે નથી. પણ એ વ્યવહાર છે કે છૂટે દેહાધ્યાસ તો તું મોક્ષ સ્વરૂપ છો, નહીં તો નથી. તો આપ્યો છે, આ વ્યવહાર છે. સાધનો છે એ બધા વ્યવહાર છે, પણ એ વ્યવહારની અંદર કેટલો સરસ શબ્દ મૂક્યો છે કૃપાળદેવે કે ગચ્છમતની કલ્પના તે નહીં સદવ્યવહાર. આજે મારા ગચ્છમાં આ વાત નથી, પણ મારે દોષને સુધારવા માટે અમુક વસ્તુ મારે કરવી પડે, તો ગચ્છથી જ મારું કલ્યાણ થાય, ગચ્છ સિવાય ન થાય. તો એ વાત આવી અહીંયા કે ભાઈ સ્થાપના નિક્ષેપ છે, મૂર્તિ પૂજા એક આવશ્યક ગણો જ્ઞાનીએ કે ભાઈ અત્યારે આ કાળમાં અવલંબન શ્રેષ્ઠ છે, પણ મારા ગચ્છમાં નથી, હવે શું કરવું? એ ત્રિકાળ છે, એ સનાતન ધર્મ છે, એ શાશ્વત છે, અને ગચ્છમતની કલ્પના એ સદવ્યવહાર છે. વ્યવહારની તો અમારી એ ના નથી, પણ અમારામાં ના પાડી છે. તારામાં ના પાડી હોય તોય તારે જે જરૂર હોય, કોઈ સદગુરુ કે કઈ જરૂર છે તો પછી તારે વિકલ્પ કરવો નહીં, તારે કરવો. આ વિવેક દ્રષ્ટિ સાધકની અને આ સદગુરુ સાથેનું એનું સાયુજ્ય. દોષના પણ પ્રકાર સમજવા, તાત્વિક દોષ અને આપણો આચરણનો દોષ, વ્યવહારનો દોષ, આપણા પોતાના ચિંતનનો દોષ, વૃત્તિનો દોષ, એ જુદો છે. એના વૈદ આપણે જ છીએ, એના ડોક્ટર આપણે જ છીએ. અપક્ષપાત બની જાઓ, તમે તમને પણ જોતા શીખો. ક્યારેક પોતાના પરિણામોનું અવલોકન કરવું, અને અવલોકન કરતા કરતા ખબર પડશે કે બહુ પૈસો વધી જાય અથવા સત્તા વધી જાય ત્યારે એમ થશે કે હું થોડોક સ્વાર્થી બની ગયો છું. પેલા સગાવાળા સાથે જેટલો હડતો મળતો હતો એટલું હવે મારું મળવાનું બહુ મન રહેતું નથી, જો સ્વાર્થી બની ગયો છું. પહેલા ભાણેજડા અને ભત્રીજા આવતા હતા તો તે મજા આવતી હતી, હમણાં હું એનાથી દૂર થયો. ખબર પડશે પોતાના દોષ જોશો તો, કે સત્તા આવી, અધિકાર આવ્યો, આવા જુદા જુદા મહિમા થયો, એમ એ અમુક લોકોથી દૂર થતો જશે, તરત ખબર પડશે. જ્ઞાન થયું, અભિમાન આવ્યું, જેને તેને તો ગણકારતો જ નથી, જેને એને શું ખબર પડે. અરે હું તો અહીંયા ન આવું ને, હું આમ ન કરું ને, અભિમાન જ્ઞાનનું અજીર્ણ છે. પોતાના પરિણામોનું અવલોકન કરે તો ખબર પડે. અને ઘણા આપણને કહીએ પણ આપણને લક્ષમાં ન આવે કે બે પૈસા થયા એમાં તો ફાટીને ધુવાડાઈ ગયો છે. ભાઈ પૈસો તો આજ છે ને, કાલ નથી. એક જરાક બોલતા શીખી ગયું એમાં તો ઊંચો હાલે છે, ન થવું જોઈએ. પોતાના પરિણામ અવલોકન કરો, જેમ આપણી હેસિયત વધે, જેમ આપણી ક્ષમતા વધે, જેમ આપણી ગુણ સમૃદ્ધિ વધે, તેમ નમ્રતા આવવી જોઈએ, તેમ વધુ લોકો સાથેનું આપણું જોડાણ સરળ થવું જોઈએ. આ બધા સદવ્યવહારના પાસા છે. કૃપાળુદેવ કે છે, ગતમતની જે કલ્પના તે નહીં સદવ્યવહાર. મારો મત આમ કહે છે, મારો ગજ આમ કહે છે, આ સદવ્યવહાર નથી. સદવ્યવહાર તો એ જ છે કે મારા દોષને ટાળવામાં જે સમર્થ છે એ સદવ્યવહાર છે, જેનાથી મારો દોષ શિથિલ થાય, નબળો પડે, ક્ષીણ થાય, અલ્પ થાય અને ક્ષય થાય, જેનાથી દોષ ટળે એ મારા માટે સદવ્યવહાર. આટલું સાદું ગણિત કૃપાળુ દેવે આપ્યું. ન કોઈ ગજ, ન કોઈ મત. કેટલી સરસ જુદી જુદી જ્ઞાની પુરુષો વાત કરે એ સમજવી જોઈએ. આપણે ભદ્રબાહુ સ્વામીએ મોટી શાંતિની રચના કરી, સ્તોત્ર છે 9 સ્તોત્રનું, ભો ભો ભવ્યા શૃણત ભવનમ પ્રસ્તુતમ સર્વમેતત્, એ પૂરું થયું. એ સ્તોત્રમાં છેલ્લી ગાથા મૂકી, ઉપસર્ગાહ ક્ષયમ યાંતિ છિદ્યંતે વિઘ્નવલ્લય મન પ્રસન્નતા મેતિ પૂજ્યમાને જિનેશ્વરે. આ ઉપસર્ગો બધા એ હવે શાંત થાઓ, હે પ્રભુ અમારા ઉપર આવનારા ઉપસર્ગો શાંત થાઓ, અને આ વેલડીઓ છે જે દુઃખની, એ વેલડીઓ હવે દૂર થાઓ, અને અમને જિનેશ્વર ભગવાનની પૂજા કરવાથી અમને પ્રસન્નતા પ્રાપ્ત થાઓ. પૂજ્યમાને જિનેશ્વરે, જિનેશ્વરની પૂજા કરવાથી અમને હવે પ્રસન્નતા પ્રાપ્ત થાઓ. આનંદગંજી મહારાજે ઋષભદેવ સ્વામીના સ્તવનમાં શું કીધું? ચિત્ત પ્રસન્ને રે પૂજન ફળ કહ્યું. પરમાત્માની પૂજા કરવાથી ચિત્તની પ્રસન્નતા થાય છે. કોઈ પણ પરમાત્માનું સ્વરૂપ હોય, મતભેદ નહીં કરશો, જેના પ્રત્યે આપણને ઉત્કૃષ્ટ ભક્તિના ભાવ છે, પરમ પ્રેમ છે એ પ્રભુ પ્રત્યે, એની ભક્તિ કરવાથી, એની પૂજા કરવાથી, 15 મિનિટ એની ઉપાસના કરવાથી પરિણામ ચિત્તની પ્રસન્નતા જ આવે. જો ચિત્તની પ્રસન્નતા ન આવે તો સમજવું કે મારી પૂજા અધૂરી છે, પૂરી થઈ નથી. ગમે તેવા મલિન ભાવો આવી ગયા પૂજામાં અને મારી પ્રસન્નતા ટળી ગઈ, પ્રસન્નતા નથી. જો બે શબ્દ એટલા બધા છેતરામણા છે, એક શાંતિ અને બીજી પ્રસન્નતા, આપણને એમ થાય કે મને શાંતિ મળી જાય તો ઊંઘની ગોળી લઈને અને સૂઈ જાય, સવારે 9-10 વાગે ઉઠી જાય, બહુ બહુ મજા આવી જાય રાત્રે, બીજું દારૂની બાટલી પી લે, બહુ કંટાળ્યો હોય આખા દિવસની અંદર, ધંધાની અંદર 50 પ્રકારના પ્રોબ્લેમ હોય, કોઈ ઘરથી કંટાળ્યો હોય અને શરાબ પી લે, શાંતિ મળે કે નહીં? શાંતિ મળે, પેલા એને શાંતિ મળે, પ્રસન્નતા ન મળે. શાંતિ છે એ ક્ષણ જીવી છે, લાંબુ ટકે નહીં, પણ પ્રસન્નતા છે એ તો આઠે કોઠે દીવા થાય, અંદરથી પ્રગટે છે. એમ અહીંયા કહ્યું છે પરમાત્માની પૂજા છે એ પ્રસન્નતા આપે છે. આત્માનો સ્વભાવ પ્રસન્નતા છે. કોઈ દર્દને બહુ દર્દી પીલાતો હોય ને તો ડૉક્ટર એવી દવા આપી દે કે જેથી કરીને 4-5 કલાક પડ્યો રહીએ, જુઓ હવે શાંતિ થઈ જશે એને તમને. એ શાંતિ થઈ, પ્રસન્નતા નથી. અધ્યાત્મનો માર્ગ એનું પરિણામ પ્રસન્નતા છે. સ્વાધ્યાય કરો, પૂજા કરો, સમતા કરો, સામાયિક કરો, તીર્થયાત્રા કરો, વયાવચ કરો, ગુરુભક્તિ કરો, દાન આપીએ, ધર્મનું કોઈ પણ અનુષ્ઠાન કરીએ, વ્રત કરીએ, નિયમ લઈએ, તપ કરીએ, પરિણામમાં શાંતિ નહીં પણ પ્રસન્નતા જોઈએ. ખૂબ આહલાદ આવે, ખૂબ આનંદ આવે. પોતે એ કર્યું, એ અનુષ્ઠાન કર્યું, એ અનુષ્ઠાનનું પરિણામ પ્રસન્નતા, આ આત્માનો ગુણ છે. આનંદ, આનંદ આવવો જોઈએ. એમાં જરાક ક્યાંક પશ્ચાતાપ થાય, ક્યાંક અહેસાસ થાય કે આ ખોટે રવાડે ક્યાં ચડી ગયો, આ આઠમને બદલે છઠ કર્યો તો શું વાંધો હતો, આ ઉપવાસને બદલે એકાસણો કર્યો તો ક્યાં વાંધો હતો. અનેક પ્રકારના વિકલ્પો આવે છે. આ વિકલ્પો આપણી પ્રસન્નતા નથી માટે આવે છે. પરિણામ નથી મળતું, આ સદવ્યવહાર નથી. પુણ્યા શ્રાવકને સામાયિક કરવાથી પ્રસન્નતા ન થઈ. એ જ રીતે કરી હતી, એમાં કઈ નૌકાર ગણવામાં ભૂલ નહોતી, સામાયિકનો પાઠ લેવામાં ભૂલ નહોતી, કઈ ભૂલ નહોતી. પણ એને કહ્યું કે શ્રાવિકા, રોજ નહીં ને આજે કોને જાણે કેમ પણ મારી સામાયિક બરોબર ને મને ચિત્તની પ્રસન્નતા નથી. આજે સામાયિક કર્યા પછી આજ કઈ કોને ખબર મને ગમતું નથી. આજ કઈ જુઓ તો ખરા, આપણા વ્યવહારમાં કઈ દોષ તો નથી આવી ગયો ને? તો કે ના ને ના, વિચારો કઈ દોષ તો નથી આવ્યું. તો કે ના, આપણે શું એક ટંક ખાતા હોય ખાધું છે, દાળ ભાત કે રોટલી શાક કે જે હોય તે બધું બરોબર છે. હજુ વિચારો શ્રાવિકા, કંઈક વિચારો, આપણાથી કંઈક અજુગતું થઈ ગયું છે. કોઈ જીવનો દોષ થઈ ગયો હશે, કોઈ અનિતિનો દોષ થયો હશે, કોઈ અધર્મનો દોષ થયો હશે. નહીં તો મારું આજે અનુષ્ઠાન છે એમાંથી મને પ્રસન્નતા રહેવી જોઈએ નથી રહેતી. આજે બહુ સૂક્ષ્મપણે વિચાર કર્યા પછી શ્રાવિકા કહે છે કે સવારે દેરાસરથી પાછી આવતી હતી ત્યારે રસ્તામાં એક અડાયું છાણું પડ્યું હતું, સુકાયેલો પોદરો એમને પડ્યો હતો. 2-3 દિવસ ત્યાં કોઈએ લીધો નહીં, અને હું લેતી આવી કે મેં લાવ આપણે શેમાં, બળતણમાં નાખશું. એક તો એની તો 6 પાઈની એની રોજની આવક છે, એટલે કાંઈ પૂણી વેચીને કમાય છે ને એમાંથી જીવન ચાલે છે, એટલે પુણ્યો શ્રાવક કીધું છે. તો શ્રાવિકાને એમ થયું કે આટલું જરાક વાપરીએ. તો કે એનાથી રસોઈ કરવામાં, એ રસોઈ કરવામાં, એ રસોઈના આ સામગ્રી નથી, સહાયક સામગ્રી છે. બસ પુણ્યો શ્રાવક કે હવે પકડાઈ ગયો. આપણી સમગ્ર આજીવિકાની અંદર એક પણ અનિતિનું અદત્તાદાન ત્રીજું મહાવ્રત છે. હે શ્રાવિકા, આપણે ગૃહસ્થને અણુવ્રત હોય છે, મુનિઓને મહાવ્રત હોય છે. કોઈના આપ્યા સિવાય કઈ વસ્તુ જગતમાંથી લેવાય નહીં, રસ્તે પડી હોય તોય ન લેવાય. આજે તો છાણું હતું, અને કાલ કોઈનો હીરો પડ્યો હોય, સોનાના કંગણ પડ્યા હોય, ન લેવાય. જો આ લેવાય તો ઓલું સમાધાન થઈ ગયું, તર્ક મળી ગયો. અદત્તાધામ એટલે વ્રતનો ભંગ થયો છે. વ્રતના ભંગથી થયેલું અનુષ્ઠાન પ્રસન્નતા નહીં આપી શકે. આખી વાત એટલી સરસ રીતે કૃપાળદેવ કહે છે કે કોને નિશ્ચય કહેવાય, કોને વ્યવહાર કહેવાય. વ્યવહાર એ છે કે જે દોષને ટાળે, સમગ્રપણે દોષને જીવનમાંથી સમાપ્ત કરે. આ બધા વ્યવહાર એ ધર્મની ક્રિયાઓ છે. એ બધા જ વ્યવહાર એ ધર્મની ક્રિયાઓ છે. અને ક્રિયાઓને કદી લોપ કરાય નહીં, કારણ કે પૂર્વે અશુદ્ધિની ક્રિયાઓ આપણે કરી છે. આ કર્મ ક્યારે બંધાયું, કોણે કરી હતી? તો હવે જે કર્યું તું એનું આપણે નિરસન કરવાનું છે. એટલે સરસ સૂત્ર આપ્યું કે ક્યારે વ્યવહારનો નિષેધ ન કરવો. નિશ્ચય વાણી સાંભળી સાધન તજવા નોય, નિશ્ચય રાખી લક્ષમાં સાધન કરવા સોય. તો આ ગાથાની અંદર શરૂ કર્યું છે કે જો આ સાધન કરવા, સદવ્યવહાર કરવો, પણ સદવ્યવહાર સંપ્રદાયના ગચ્છના મતના આગ્રહવાળા નહીં. એટલે અહીંયા કહ્યું છે કે આ જ્ઞાની પુરુષો કદાચ આવીને કહેશે કે તમે અમારા બતાવેલા ધર્મમાંથી શું કર્યું છે, અમે આ કાંઈ કીધું નથી અને તમે શું લઈને આવેલા છો બધું. કૃપાળુદેવ કહે છે કદાચ પાછા આવે તો એ એમ કહે કે અમે તમને કીધું હતું, અમે તો કહ્યું હતું કે હું કોઈ ગચ્છમાં કે મતમાં નથી પણ આત્મામાં છું. બહુ સરસ વાત છે, પણ સંપૂર્ણ આખો પૂરું થશે એટલે એના બધા પાસા આવશે. અત્યારે સમયની મર્યાદાથી આપણે વાત બંધ કરી છે વિશેષ અવસરે. એમ એટલે આત્મસિદ્ધિ આખું ક્યાં, ત્રીજો ભાગ? અચ્છા અચ્છા, એક વર્ષ. સરસ સરસ. એટલે લગભગ એક વર્ષ ને 10-15 દિવસ ચાલશે.